તારીખ 20/1/1999 થી તારીખ 29/1/1999 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 163
સમર્પણના ભાવ બળવાન થાય, નિગર ન થાય. એટલે આ કારણથી અને એનું ફળ શું, બે વાત આપણા વિચારમાં યથાર્થપણે આવવી જોઈએ. પછી બહુ શું સહેલું પડશે, નહીતર અઘરું પડશે. બાકી દીકરા દીકરી શું એનું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ, આપણે આપણું પ્રારબ્ધ લઈને આવ્યા છીએ. કોઈના પ્રારબ્ધમાં આપણું ચાલવાનું નથી, અને આપણા પ્રારબ્ધમાં આપણું ચાલવાનું નથી. ચાલવાનું છે કાં તો આપણે હિત કરીએ એમાં ચાલે આપણું, કાં આપણું અહિત કરીએ એમાં આપણું ચાલે, બસ બાકી કંઈ ચાલે નહીં. કુદરતી સમજમાં આપે નહીં, સમજમાં નહીં
આવતા.
પૂછ લો કોઈ બી વાત.
हमने एक विचार चला था कि इतने दिन से सारा नौकर में पड़ा हुआ है, लगन हुए 30-30 साल हुए, तो जब से नौकर में पड़ा हुआ है तो उसके बिना हमारा आराम से काम चल रहा है. तो एक जी हम जो इसका आधार लेते हैं तो एक खोटा आधार दिखने में लगा था कि हम एक खोटे ही आधार अंदर में लेते हैं और अपना नुकसान करते रहते हैं कि काम में आएगा काम में आएगा. अभी तक तो काम में आया नहीं और अपना आराम से जीवन निकल गया अपना,
और अभी काम में आने वाला भी नहीं है.
हाँ, तो लास्ट में
अभी तक तो काम में आया नहीं और अभी काम में आने वाला भी नहीं. इतनी तो संपत्ति हो गई है आप लोगों को.
ऐसा लगता था कि आगे भी जरूरत नहीं पड़ेगी, अपना खाने पीने का रहने का काम तो आराम से चलता रहेगा.
ये तो जो पड़ा रहा वो तो बेकार का ही पड़ा है और बेकार का पड़ा रहेगा, और कौन खाएगा मालूम है? જેમ કોઈ આદમી મર જાતા હૈ તો ઇસકે પીછે હમારે યહાં લાડવા ગાંઠિયા આપે છે ને કૂતરા ને, કાગડા કૂતરા ખાય એમ. કાગડા કૂતરામાં જવા વાળા ખાશે. ઓલું કે મારો હક છે, ઓલું કે મારો હક છે, દીકરી કે મારો હક છે, દીકરો કે મારો હક છે, કમળ ભત્રીજો વળી કે મારે હું કરવા નહીં. હા, એ ખેંચા ખેંચી થઈને વળી જરા નસીબમાં એની જશે, પણ ભાવ બગાડશે, જશે પાછા કાગડા કૂતરામાં. એટલે પેલા કાગડા કૂતરા જેમ લાડવા ગાંઠિયા ખાય એમ મરેલાને ભાઈ, એમાં મરેલાનું જે પીડ્યું ભાઈ વધ્યું એ પછી ઓલા બોલા કાગડા કૂતરા બીજા કાગડા કૂતરા ખાય છે. આ જે મમતા કરી કરી નહીં પાછો જાય કાગડા કૂતરામાં. આવી હાલત
લેકિન વૈસે ઉસ પે અપના અધિકાર તો હૈ નહીં હૈ. હાથ લગા હાથ લગા નહીં સકતે હૈ, બસ એક ઉસસે હાથ લગા નહીં સકતે હૈ. દાગીના સે લોકર સે ભી હાથ નહીં લગા સકતે હૈ. એક બસ ખાલી મેરાપના ચલ જાયેગા, મેરા હૈ મેરા હૈ બસ, ઓર દૂસરા કોઈ દિખતા નહીં હૈ ઉસમે દમ.
હું એને હાથ લગાવી શકું એમ નથી, કેમ કે ખાલી મમતા જ કરું છું. માટે તો ક્યો હાથ નહીં લગાવી શકતા?
અચ્છા,
ઠીક
હૈ. રોટી ચાચા ભીગો કે લીધી, और देर भी हो रही थी, टाइम भी नहीं था उतना चबाने का, तीन चार रोटी चबाने में टाइम लगता है ना, तो उतना टाइम भी नहीं था। और शाम को भी छाछ में बगा के ली थी, छाछ थोड़ी खट्टी हो गई थी ना, तो दोपहर में ही खट्टी लग रही थी, तो फिर शाम को उसमें छाछ में बगा के ही जब ली थी रोटी में। तो सावधानी का भाव चलता है। ऐसे दुख तो बहुत लगता है, लेकिन दर्द होता है ना, तो फिर जल्दी जल्दी खाया भी नहीं जाता है खाना, लेकिन अंदर में ही लगता है कि दूर से ये पूरा पूरा चलता है, उसके अलावा नहीं चलता है।
પરિણામ બને એવા પ્રકારે પકડવા આવે ને, કોઈ બી માણસને આપણે શાંતિથી સમજાવવું હોય તો હું કન્વિન્સ કરાવી શકું સામેવાળાને, સમજાવીને ગમે એમ કરીને, એ પ્રકારને જાણે આપણે કંઈક આવડત હોય, આવડતનું કંઈક આપણને અભિમાન બી હોય, એવા પ્રકારનું દેખાતું હોય કાંઈ બીજી એવો પ્રકાર દેખાતો હતો જેમાં કે આપણે જે આ કમ્પ્યુટરની સિસ્ટમ લીધી, કમ્પ્યુટરની જે આ સિસ્ટમ લીધી એની પહેલાં જેની પાસે લીધી એની પહેલાં હું ચાર પાંચ પાર્ટીને મળેલો, અમે લોકો કોટેશનને એના માટે મળેલો, પછી આની પાસેથી આપણે ફાઇનલ કરી લેવાનું વિષયમાં આપણને જાણે માણસની ફરક કરતાં આવડતી હોય બરાબર એવા પ્રકારનું દેખાતું હતું, આપણે રાઈટ જજમેન્ટ લઈ શકીએ છીએ એ પ્રકારના બી પરિણામો ઘરમાં દેખાતું હતું, તો આપણે આગળ ઓળખવો તો આપણે બરાબર ઓળખી શકીએ છીએ, એટલે અત્યારે એ માણસ આપણને ઉપયોગી થાય છે એના પરથી મને ગઈકાલે એવું લાગતું હતું કે આપણે બહુ રાઈટ ડિસિઝન ને રાઈટ જજમેન્ટ લીધું છે, પછી ભૂતકાળમાં બી મુંબઈમાં જ્યારે ધંધો કરતો હતો ત્યારે કોઈ નવી પાર્ટી ધંધો કરતો હતો ત્યારે કોઈ નવી પાર્ટી સાથે બિઝનેસ શરૂ કરવાનો હોય ત્યારે એની સાથે એકાદ મિટિંગમાં ઘણીવારનું માપ કાઢી લઈએ આપણે એની ઉપર કેટલો વિશ્વાસ મૂકવો કે ન મૂકવો એમ કરીને, એટલે એવું લાગતું હોય કે ત્યારથી આ જાતની એક અંદરમાં પરિણતિ થઈ ગઈ હોય ને, એ જાતનું માન અંદરમાં ઘૂંટાઈ ગયું હોય એવું દેખાતું હોય,
પછી કોઈમાં નિષ્ફળ જાઓ ત્યારે શું જાય નથી ત્યાં નિષ્ફળ કોઈ બીજો
ગયો હોય, પણ મને અત્યારે ધ્યાનમાં નથી આવ્યું, આવું એક મારા પોતાને માનને ચાલે
છે નિષ્ફળતો જે આવશે ત્યારે શું માને
અત્યારે એવું કંઈ નથી થયું હોય,
કોન્સેપ્ટ એવો હોવો જોઈએ
હાજી
આ તો ખરો ક્ષમતા કોઈને પણ ભૂલ ખૂલ
બરાબર
પ્રાંત પ્રમાણે સવળું પડે ત્યારે માણસ પોતાને હોશિયાર માને, માટે તો એક નો એક માણસ સવળો સવળો એનો પ્રેગમેન્ટ પડે અને અવળું પણ પડે, સક્ષમદાનમાં હું મારો સરસ એટલે સક્ષમદાનની કિંમત જ વધી હોય પછી આ બધું ન ત્યારે તેની કિંમત ન આપી હતી, અભિપ્રાયમાં જ એની ખબર નીકળી ગઈ હતી,
મન મનવા જવું છે. મારે નોકરી જવું ને શાંતિ જમે મારે જવું છે. ત્યાં મહેમાન જે આવ્યા છે તો પછી અમારે તો ન ઓલા રૂમમાં જગ્યા છે નહીં, એટલે આમ શું કહે તો જવું જ પડે, ન જવું હોય તો. એટલે વાતચીત કરવાનો ભાવ ન થતો. હા અકરામણ થાય છે, ઊંઘરામણ ત્યાં સુધી બહાર નીકળી ગયું. પછી એમ છે કે ભાઈ આમ એને બીજું કેમ છે મજામાં ભાઈ તો એને આમ કહેવામાં કે આપણે જેને વેચું કરતા હોય કે આપવું ત્યાં થતી ગયા તમે આપણા કાંઈ થોડું ન હોય ને મંદિર એમ આપણે તો એમ પછી એમ થતું કે આપણે હંકેલો કરવા નીકળ્યા છીએ. પણ એમ મનમાં એકવાર એથી કહેવાય કે ભાઈ આ થોડું ઘણું જે આપણે બનાવતી વાત કરીએ તો પછી મેં એને કીધું મેં વિચારમાં બધું અંદર આત્મા કીધું કે આપણે હંકેલો કરવો છે એ આ બધું લક્ષ ક્યાં આવ્યું. આમાંથી આપણે જે હંકેલો તો ઘણું બાકી છે, શરૂઆત પછી નથી થઈ. એમાં વળી પાછું આ ક્યાં વળે આપણે જે કપડાં ઓલા પહેર્યા હતા નોકરી હોય ને બધા મેલા ગયેલા ને તો ત્યારે એમ ન જોયું કે બદલી નાખવું ને કંઈક આમ ખોલું તો જે છે આપણે રિયાલિટીમાં જે છે આટલી આપણે કંઈ દેખાવ કરવો નથી ને કંઈ આપણે કરવું નથી એમ લંડરથી એમ હતું. આપણે ક્યાં કોઈ નહીં અરે આપણે બધું ફાડી વાત કરે આપણે કોઈ ચિંતા કરવી છે. એક બીજું ને આ પરિણામ મને થઈ ગયું મોહમત્વ કંકુ વાત કરતી છે ને પ્લાસ્ટિક સ્માઇલ આપીને જેમ છે નામ છે એટલે મેં કીધું એવું શું કામ તો પછી એને એ આમ લટ કાઢેલી હતી અહીંયા વાળી લટ એની હતી ત્યારે મને એનો બોલો નીચે આવેલો એટલે આ કેમ આવી ગયો લટ બટ ને કાઢે છે ને એટલે એને આમ એમ નહીં એમ તો એવી રીતે મેં શું કામ આમ એટલે આમ સીધી કાપી કેમ નથી કરતી એમ ત્યારે મેં કીધું નતું પણ મારા મનમાં એવી હતી વાળનો જે લટ ને પટ ને કાઢે એ મને ગમતું નથી ત્યારે મને એ વિચાર આવ્યો છે કે સીધી બાબતો હોય તો સિમ્પલ ને કેમ છે આપણો મને શું તો એમ જ હોય એમ એટલે એ ત્યારે મને સતત કીધું કે ત્યારે પછી એમ મારું કીધું એટલે એ મારું અવલું હતું કરતૃત્વ અને ઓલું અવલું મમત હોય આપણું જાડું એમ થાય પણ મને વિચાર આવી ગયો પછી મેં એને જે કહ્યું કે ભાઈ આપણે ક્યાંય જીવ છે અને આપણે એનું કરે ને આપણે આપણું કરીએ આપણે હું કામ આવ્યું મગજ મને કરવું જોઈએ આપણે આપણું કામ કરો ને એમ કરીને પાછળ મેં વિકલ્પને જે લાંબી લાળ થાય ને એને ઓછી કરી નાખી.
આપણું આત્મિત કરવામાં કોઈને શું શું લાગશે
સવારે ચારું મંદિર આવ્યું ને ત્યારે મેં એને કંઈક કામ કીધેલું કે ભાઈ તું કરતી આવજો એટલું કામ એમ. પછી પાછી એ જ્યારે આવીને એણે મને કીધું કે હું ભૂલી ગઈ સાવ એ વખતે પછી પરિણામ એકદમ અકળાઈ ગયા મારા. એટલે મેં કીધું હું સાવ ભૂલી ગયા આવી રીતે પરિણામમાં અકળામણ થઈ ગઈ એ વખતે એકદમ. અને અંદર અણગમાના પરિણામ થઈ આવેલા આટલી વાતે યાદ નથી રહેતું, આટલું યાદ નથી રહેતું, આટલું નથી કરી શકાતું એમ કરીને. પછી તરત મને એમ થયું હું ઘણી વખત ભૂલી જ જાઉં છું અમુક કામો તો બધા, હું અમુક કામ ભૂલી જ જાઉં છું એ કહેતી હોય છે ત્યારે. ભવિષ્યની અંદર આપણે અપેક્ષા વૃત્તિ અને એટલે કીધું એવી રીતે એને કરી આવવું જોઈએ, એને કીધું એટલે કરી આવવું જોઈએ એવા પ્રકારની અધિકાર બુદ્ધિ પોતાપણું એવા બધા પ્રકાર અંદર લાગેલો.
પેલા એમ ખ્યાલ આવે તો ન થાય અધિકાર પણ આનો, પાછળથી ખ્યાલ આવે.
વૈષ્ણવજી ઘરના કામકાજ કંઈ બી કરવાનો હોય નાના મોટા તો અંદર એમાં અણગમો થઈ આવે છે. ચોખા ઉતારવાના હોય, ઘઉં ઉતારવાના હોય, ત્યારે એમ થાય શું આ બધા કઈ કામ છે. પુરુષ પ્રકૃતિ અંદરમાં કામ કરતી હોય ને, પુરુષ પ્રકૃતિ અંદરમાં કામ કરતી હોય ને કે ભાઈ આવું ન કરાય આપણે અહંભાવ એવા પ્રકારનું. વૈષ્ણવ આપણે ધાયરું ન થાય, કંઈક આપણે વિચારી રાખ્યો હોય ને એ પ્રમાણે ન થાય અને અંદર જે પરિણામ બગડે. એટલે હવે થોડો થોડો એમ ખ્યાલ આવે છે કે આમાં આપણી કરતું તો બુદ્ધિ દ્રઢ થાય છે અને ઈચ્છા મુજબ થાય ને એમાં જે ગમાપણાના પરિણામ થાય છે એમાં એ કરતા બુદ્ધિ દ્રઢ થઈ છે. એમાં કરતું ગાઢ કરીએ છીએ આપણે. ઓલામાં તો ઈચ્છા મુજબ થાય એમાં તો રાજી બહુ વેચાતો હોય છે, એમાં કોઈ આપણે તરફ નથી લાગતી. નો થાય ત્યારે જે અકળામણ થાય છે એ આકુલતા પકડાય છે અંદરમાં, જે રાજીપો બેઠાય છે એમાં આકુલતા કોઈ નથી, એમાં રસ પડી જાય છે.
તો બધાને ખ્યાલમાં આવે એવી વાત છે, કોઈ વિશેષ વાત નથી એમાં, સર્વસામાન્ય ને એવું જ હોય છે ને. આપણે થોડુંક સમજતા થયા છે આ વિષયમાં, પણ સમજીને જો એનો પ્રયોગ કરવામાં ન આવે તો સમજણ નિરર્થક જાય.
બરાબર.
સમજ્યા ન સમજ્યા, જે નથી સમજ્યા એને કઈ જુદી હાલત છે, એ હાલત આપણી થાય. તો એ અમુક રીતે આકુલતામાં કે તીવ્ર કસાયમાં નથી આવતા. તો આપણે તો અલૌકિક તત્વ સમજ્યા છીએ, ઓછામાં ઓછું એ લોકોના સ્ટાન્ડર્ડ થી તો નીચે ન જ જાય.
બરાબર.
કેમકે લોકો એક રીતે માણસ ધીરજ વાળો તો ઠીક છે ભાઈ, આપણે ભૂલી જઈએ, એ ભૂલી જાય, ભૂલવું એ સ્વાભાવિક છે.
બરાબર.
ધીરે ધીરે શાંતિ રહીએ, કશાય તીવ્ર ન થાય.
દર્દ જબ જ્યાદા હો જાતા હૈ ના પેર કા તો પ્રેશર લેને કા ભાવ આ જાતા હૈ. ઉસ સમય દેખને મે આતા હૈ કી વજન ચલા જાતા હૈ.
આઈંદ આપ કુછ પ્રયોગ કરના, પ્રયાસ કરના.
બુલાતા નહીં કિસી સે, લેકિન અંદર મે એક વાર પરિણામ તો હો જાતા હૈ.
ठीक है, हो जाता है, मालूम पड़ा. अब आइंदा थोड़ा प्रयोग में जाए. हर वक्त वही प्रकार का रिपीटेशन नहीं होगा, इसलिए अपने अभी तो कुछ पूर्व तैयारी तो करनी चाहिए ना.
अभी गौणता नहीं हो पाती है उसकी. गौणता नहीं हो पाती है.
ऐसा अभिप्राय तो नहीं है नहीं का गौणता होगी नहीं, ऐसा अभिप्राय तो नहीं बना रखा कहीं.
बिछा हुआ था ना मंदिर में, पाटला बिछा हुआ था.
पाटला,
पाटला होता है ना बैठने का, तो बिछा हुआ था. तो बिछा हुआ था ऑटोमेटिक तो वैसे सहज में बैठना हो गया, सहज में भी अपने आप ही बैठने का हो गया, उधर पड़ा हुआ था तो उस पे से उठने के बाद एक अच्छा पना फील हुआ था कि इस पे सही रहता है, ऐसा लगा था अंदर में।
वो तो होगा ही, उधर वैसा होता है इधर वैसा हो गया, अणगमा होता है जहाँ तो विरुद्धता में गर्म अच्छा लगेगा, एक ही बात होगी।
બે દિવસ પહેલા મેં એક જણને ફોન કરેલો અહીંયાથી, એટલે મારે એની પાસે એક પ્રોગ્રામ શીખવો હતો, એક પ્રોગ્રામ એની પાસેથી મારે શીખવો છે, એટલે મેં એને એના માટે ફોન કરેલો। પછી વાતમાંથી વાત નીકળી ત્યારે હમણાં મેં વેબ પેજનો જે કોર્સ કર્યો એટલે એ લોકો હવે નવો કોર્સ સ્ટાર્ટ કરે છે એ લોકો, અને એટલી બધી એ લોકોને કોઈ ટ્યુટર નથી, એટલે મેં એને આમાં શું મેં સહજ રીતે એમ કહી દીધું એને કે તમારે કોઈને શીખડાવવું હોય તો મેં કીધું હું આવી શીખડાવું મને આવડે છે એમ કરીને, એટલે એણે મને કીધું આ ઠીક છે તમે આવો એમ કે બેસીને વાત કરી લઈએ આપણે કેવી રીતે કરવું એમ ફાઇનલ કરી નાખશું આપણે, પણ ફોન ઉપર વાંચી વાતચીત કરતી વખતે એમ લાગતું હતું કે આ પરિણામ આપણા કેટલા સહેજે સહેજે વયા જાય છે ત્યાં।
જરૂરિયાત ઉપર વિચાર આવે તો ઠીક છે,
પછી અત્યારે તો કઈ એવી એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ બી નથી કે આપણે કામ અટકતું હોય કે એવું કઈ બી નથી અત્યારે તો, તેમ છતાં એ ઉપરાંત ના પરિણામ છે મારા તો।
પ્રવૃત્તિ ઉતારવાના પરિણામ તો
બરાબર
સમયની કિંમત આંકવા પડે,
કૃપાળદેવનો આજે સૂત્ર હું સિલેક્ટ કરતો હતો એમાં પુષ્પમાળામાં એમણે લખ્યું છે કે આજીવિકા પૂરતું ધન મળી રહેતું હોય પેલું રાજસુખ ઈચ્છીને આજનો દિવસ અપવિત્ર નહીં કરતો।
સત્સંગ માણાને તો પ્રવૃત્તિ સંક્ષેપવાના જ પરિણામ આવે,
હાજી
કે બને એટલી પ્રવૃત્તિ સંક્ષેપી અને હું મારો સમય આત્મહિતમાં વ્યતીત કરું।
પરિગ્રહ આદિમાં રસના પરિણામ ઘણા દેખાય છે, પરિગ્રહ આદિમાં રસના પરિણામ દેખાય છે અંદરમાં, બહારથી આપણે કદાચ કંઈ ન પહેરતા હોઈએ નહીં એવું, તેમ છતાં અંદરમાં એ પરિણતિ ચાલે છે એ પ્રકારની, અને અંદરમાં એ પ્રકારનો શોખ કહીએ ને આપણે એ અંદરમાં ચાલે છે હજી। ભવિષ્યજી સવારે હું ક્લાસમાં ગયો હતો ત્યાં મારી બાજુમાં એક સ્ટુડન્ટ આવીને શૂઝ પહેરતો હતો એના, એટલે સ્પોર્ટ્સ શૂઝ હતા જોઈને નજર એટલે પરિણામ એવું થયેલા કે સરસ છે શૂઝ એમ કરીને, મને પોતાને એવો શોખ છે પહેરવાનો. અત્યારે તો કાંઈ એવો અહીંયા પહેરતા નથી, મુંબઈ હતા ત્યારે એ પહેરતા હતા, એટલે અત્યારે જોતા વહેતા જ પરિણામ એવી રીતે ચાલી ગયા હોય છે એ વખતે.
સુખ બુદ્ધિ છે એ જુદા જુદા ઉદયમાં વ્યક્ત થાય છે. મારો અભિપ્રાય તો સુખ બુદ્ધિ નો, ક્યારેક કોઈ ઉદયમાં, ક્યારેક કોઈ ઉદયમાં, કોઈ ઉદયમાં વ્યક્ત થાય.
સવારે 108 નંબરની કેસેટ લગાવી, સવારે 108 પત્ર જે બેંગ્લોરમાં ચાલેલો એ પ્રવચન ચાલેલો આજે. એમાં વૈશ્વિક કૃપાળુદેવના એક વચન હતું એમાં કે આમ ન થયું હોત એવા પ્રકાર તું ચિંતન ના કરતો એમ, આમ થયું હોત તો સારું થયું હોત, આમ ન થયું હોત
કારણ કાર્ય.
હા વૈશ્વિક એવા પરિણામ બી ઘણી વખત ચાલી જાય છે, આમ થયું હોત તો સારું હોત, આમ ન થયું હોત તો સારું હોત. ભાઈ આપણે ચોખ્ખું લીધું છે કે એવા પરિણામમાં જે વાકુળતાને ભોગવે છે
એ કારણ કાર્ય વિપરીતતા છે.
જી
જ્ઞાનને મિથ્યા જ્ઞાનમાં ત્રણ દોષ છે, ત્રણ પ્રકારની વિપરીતતાના દોષ છે. સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા અને કારણ કાર્ય વિપરીતતા. નાનાથી આમ, નાનાથી આમ, એ બધી કારણ કાર્ય વિપરીતતા છે. ક્રમભંગીય કારણ કારણ કાર્ય વિપરીતતા છે.
અજ્ઞાનને મિથ્યાત્વ દ્રઢ થાય છે ને એમાં, કારણ કે થવાનું હોય તો જેમ થવાનું છે એમ જ થવાનું છે. બહાર
મિથ્યાત્વ દ્રઢ થાય ચોક્કસ. દર્શન મોહ દ્રઢ થાય એમ કયો કે મિથ્યાત્વ દ્રઢ થાય, અજ્ઞાન તો બળવાન થાય.
દીર્ઘદ્રષ્ટિ રાખીને કરેલું પ્લાનિંગ બહુ માઇલ્ડલી કર્યું હોય તો પણ આ
માઇલ્ડ કેવી રીતે ગણો, પણ
બહુ શાંત ચિત્તે સંસ્કૃતિ દીર્ઘદ્રષ્ટિથી એમ
રસ
પેલામાં જોડાયા વગર.
રસ રસ કેટલો છે એના ઉપર આધાર છે, રસ મંદ છે કે રસ તીવ્ર છે એટલું જોવાનું. શાંતિથી વાત વિચારતા હોય એટલે રસ ઓછો હોય, રસ વધારે હોય તો એ તીવ્ર પરિણામ જ થયા. આપણે તો રસ ફેક્ટરને જ જોવાનો છે.
સામાન્ય રીતે જીવ એમ દીર્ઘ દ્રષ્ટિની પ્લાનિંગ કરતા હોય તો રસ
ગુરુદેવની ભાષામાં કહીએ તો એ બધું દુનિયાનું ડાપણ ચાર ગતિમાં રખડાવનારું છે. એટલે દુનિયાના ડાયા હોય એ વધારે પરિભ્રમણ કરે એમ, દુનિયાના ડાયા હોય એ બધું એવી રીતે સલાહ આપે, આમ પેલા આમ કરવું, પેલા આમ કરવું, પાણી પેલા પાળ બાંધવી, ફલાણું કરવું, ઢીકણું.
સાચી વાત છે,
દુનિયાના ડાપણ બધા પરિભ્રમણ.
જ્ઞાની એ હિસાબે દીર્ઘ દ્રષ્ટિથી કોઈ પ્લાનિંગ કરે કે નહીં ભાઈ?
એક ક્ષણનો વિચાર કરે નહીં, એક ક્ષણ પછી શું થશે એ વિચાર કરવાનો રહેતો નથી. પછી આગળની વાત યાદ. અને અજ્ઞાન દશામાં ભૂતકાળ ભવિષ્યની ચિંતા થયા વગર કેમ કે એને વિશ્વાસ નથી પોતાના પુંતત્વ ઉપર, વિશ્વાસ નથી ને આત્મતત્વ ઉપર વિશ્વાસ નથી.
માની લો કે ભાઈ છે, એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે એક આશ્રમ કરવાનો એક ભાવ આપણે ઉત્પન્ન થયો તો આપણે એમાં ઇન્વોલ્વ થયા, એમાં એક આપ ઇન્વોલ્વ થયા અને એક દીર્ઘ દ્રષ્ટિથી એનું પ્લાનિંગ આપ કરો કે નહીં એમ.
કઈ પ્લાનિંગ ન કરાય અને કરો તો કઈ કામમાં આવે નહી. મને એક મુમુક્ષુ છે, શ્રીમંત માણસ છે, એમણે કીધું કે આપણે એક સંસ્થા ઊભી કરીએ, મારે બહુ મોટી રકમ પડી છે મારી પાસે, એક સંસ્થા ઊભી કરી નાખીએ. આપના નિર્દેશન પ્રમાણે સંસ્થા ચલાવીએ. મેં કીધું કે જુઓ, આ કાળ એવો છે, મારો અનુભવ આ વિષયમાં સારો નથી. આ કાળ એવો છે કે જ્યાં વધારે જાજા માણસો ભેગા થાય છે, કોઈ સંસ્થા કરો એટલે માણસો ઘણા ભેગા થાય, ઘણા આવે. જ્યાં જાજા માણસો ભેગા થાય છે ત્યાં કોઈને કોઈ વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ પીપલ પણ અંદર આવી જાય છે. પછી એની અંદર પોલિટિક્સ શરૂ થાય છે. મોસ્ટ ડર્ટી ગેમ પોલિટિક્સ હશે. અને આ અધ્યાત્મને અને પોલિટિક્સને બાપે માર્યા વેર છે. કોઈ રીતે મળતું આવે એવું નથી, વિરુદ્ધમાં જ છે. અધ્યાત્મથી પોલિટિક્સ સાવ વિરુદ્ધમાં છે. કેમ કે અધ્યાત્મમાં તો સિદ્ધાંતની સરળતાથી અંગીકાર કરીને, ચર્ચા કરીને અંગીકાર કરવાનો છે. સિદ્ધાંતનો એટલે જે સિદ્ધાંતો વસ્તુના સ્વરૂપના સિદ્ધાંતો છે એ પણ સરળતાથી ન લ્યો તો ઊંધું પડે. પોલિટિક્સમાં તો આડું હાલવા સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે સંસ્થાનો તો અનુભવ સારો નથી. સોનગઢની સંસ્થામાં ઘણું કામ કર્યું છે. અહીંયા આપણે જાજા ભેગા થયા, ગડબડ થવા માંડી. થોડા આ કાળમાં આત્માર્થી થોડા હોય, હજારોની સંખ્યામાં કોઈ આત્માર્થી હોય નહીં. આત્માર્થી થોડા હોય, થોડા આત્માર્થી હોય અને આત્મકાર્ય માટે જ ભેગા થતા હોય તો ઈચ્છવા જેવું છે. એક વાર અહીંયા સત્સંગમાં એક વાત કરી દીધી કે આત્મકાર્ય માટે, આત્માના કલ્યાણ માટે આવવું હોય તો આવવું, બીજા હેતુ માટે ન આવવું. કદાચ બીજા હેતુ માટે હેતુ છુપાવીને કોઈ આવતું હશે તો કે નહીં શકે, ગમે ત્યારે ગમે એવાને છૂટો પડી જશે. કેમ કે એનો હેતુ બરાબર નથી, એટલે એને આ ઉદ્દેશની અસર થવાની નથી. એટલે એના આત્મા ઉપર કાંઈ ઉપકાર થાય નહીં. ઉપકાર ન થાય એટલે એને કાંઈક પણ નિમિત્ત મળવું જોઈએ, એનો પુણ્યયોગ ત્યાં પૂરો થાય ને છૂટો પડી જાય. જ્યાં પુણ્યયોગ પૂરો થાય એટલે કોઈને કોઈ નિમિત્ત મળે છે મરવાનો, એમ કોઈને કોઈ બીમારી આવી જાય એના જેવું, હા છૂટો પડી જશે. જેના આત્મા ઉપર અસર થઈ હશે ને, એક વાર છૂટો પડ્યો હશે ને તો પાછો વળશે કે મારો આત્મા કંઈક બીજું કહે છે, મારો આત્મા કંઈક બીજું કહે છે. કેમ કે એના આત્માની અસર એને બીજી આંખે જવા નહીં. એટલે એ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક એને અંદરથી પિંચિંગ થયા કરે, પિંચિંગ થયા કરે. અને એમાં એટલું જ જોવાનું છે, આત્મા ઉપર અસર ક્યારે થાય, પોતાનો આત્મકલ્યાણનો હેતુ લઈને આવ્યો હોય તો એ તો અસર જ ન થાય. એને એવું છે.
એટલે બહુ એક પ્રશ્ન એ છે કે કદાચ આશ્રમ આપના અનુભવ છે જે આ બે ત્રણ સંસ્થાનો એટલે આશ્રમ કરવાનો ભાવ નથી કે જ્ઞાની ફક્ત વર્તમાનમાં જ જીવે છે.
વર્તમાનમાં જ જીવે છે. ગુરુદેવનું અબડી મોટી સંસ્થા ચાલી, મેં તો ગુરુદેવને જોયા છે. સોનગઢનું સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની સંસ્થા એટલે ગુરુદેવની એક પર્યાય જ ગણાય અત્યારે. અત્યારે લાખો રૂપિયા ભેગા થયા હોય તો એ ગુરુદેવના હિસાબે ભેગા થયા છે. ગુરુદેવના નામે લોકો સમર્પણ કરે છે. બરાબર. ગુરુદેવ બિલકુલ ઇન્વોલ્વ નહોતા થતા, જરા બી કોઈ દી એમણે પૂછ્યું નથી કે આ સંસ્થામાં પૈસા કેટલા ભેગા થયા ને કેવી રીતે તમે વાપરો છો. ટ્રસ્ટીઓનો ટ્રસ્ટી જાણે, તદ્દન જુદા રહ્યા છે. નહીંતર એમના પગમાં પૈસા આવતા, બધા સંસ્થામાં જતા હતા. કાંઈ નહીં, કોઈ જાતનું માથું નથી માર્યું. 1.5 વર્ષ મેં વહેવટ સંભાળ્યો ત્યારે હું બધા ગુરુદેવને સ્ટેટિસ્ટિક્સ આપું. સાંભળી લઈએ, કોઈ દિવસ એમણે સલાહ નથી આપી કે તમે આમ નહીં આમ કરજો. 1.5 વર્ષ મેં પોતે હોલેન્ડ સોલ તરીકે વહીવટ કર્યો છે. તમને બેચેલરી ખસી ગયા, ટ્રસ્ટીઓ ખસી ગયા, તમારે બધું સંભાળવાનું છે. કોઈ એમ કોઈ ટ્રસ્ટી કે ટ્રસ્ટના પ્રમોશ તમારા કામમાં હસ્તક્ષેપ નહીં કરે એ શરતે વહીવટ કરવાનો હતો. અને એ જાતનો ઠરાવ પાસ કર્યો હતો મિનિટમાં. ઠરાવ પાસ કર્યા પછી મને કોલ કરીને બોલાવ્યું, તમે આવી જાઓ, તમારું કામ છે. હું ગયો ત્યારે મને ખબર આવી, પણ આને તમે ઠરાવ કરીને બેઠા છે, તમારે સંભાળવાનું છે. મેં આફતનું પડ્યું કે મારા માથે શું કરવા નાખો, તો કે નહીં તમારે સંભાળવાનું છે. હું સીધો ગુરુદેવ પાસે ગયો કે આ લોકોએ આવું કર્યું છે. ગુરુદેવનો નિષેધ ન થયો. પછી બેનશ્રી પાસે ગયો કે આ લોકોએ આવું કર્યું છે. કેમ કે બેનશ્રીના ભાઈ ત્યાં મુખ્ય કમિટીના સંચાલક હતા. બધી કમિટી એબોલિશ કરી, કોઈ કમિટી ન જોઈએ, બધી કમિટી બંધ કરી દીધી. ટ્રસ્ટી એસાઇડ થઈ ગયા. દોઢ વર્ષ સંભાળ્યો. હે કઈ નહીં, માઉન્ટ રહ્યા, એ કઈ બોલ્યા નહીં. કોઈ જાતનું બંધન નહીં. એ તો જેદી સ્વાધ્યાય હોલ નો પાયો નખાણો તેદી સૌથી પહેલા બધા બિલ્ડિંગમાં પ્રિમાઇસિસમાં સૌથી પહેલો સ્વાધ્યાય હોલ થયો, જેમાં એક રૂમ એમનો રેસિડેન્સ હતો. એ કે તમે અહીંયા રૂપિયા ખર્ચો એટલે હું બંધાયેલો નથી અહીંયા રહેવા માટે. અમારા પરિણામ ફેર્યા તે દી અમે ડુંગરાની ધારુમાં આવી આવ્યા છું. ડુંગરા દેખાડ્યા અસર એમ, ધારુ એટલે હારમાળા, ડુંગરાની ધારુમાં આવી આવ્યા છું. 45 વર્ષની ઉંમર હતી ત્યારે. મને પણ આવે કઈ કઈ આવે તો નીકળી જઈ ગમે તારે. એટલે કદાચ કોઈ સંસ્થા થાય તો એ રીતે રહે, એમને એમનું જે જીવન છે એ સ્પષ્ટ બોધ બોધ સ્વરૂપ હોય છે. એટલે શું છે કે ડુંગર ડુંગર કે હારમાલા થી હાર મેને હારમાલા ઉસમે હમ ચલે જાયેંગે, હમ યાદ હી ઠહરેંગે. ડુંગર મેને પર્વત, છોટા છોટા પર્વત કો ડુંગર કહેતે હૈ, બડે ગિરનાર જૈસા ઉસકો પર્વત કહેતે હૈ, આબુ કો પર્વત કહેતે હૈ, માઉન્ટ અલગ બાત હૈ, પહાડ કહેતે હૈ ઉનકો. ઓર ડુંગર છોટા જો પહાડ હોતા હૈ ઉસકો ડુંગર કહેતે હૈ.
ભાઈશ્રી, પારમાર્થિક હેતુથી જ્ઞાની પણ આવામાં ઇન્વોલ્વ થઈને ફ્યુચર પ્લાનિંગ કરે છે. આપણે 1.5 વર્ષ સુધી આપણે કામ કર્યું તો તે વખતે ફ્યુચર પ્લાનિંગ કર્યું તો હશે.
એટલે એમાં બીજું પ્લાનિંગ અમારું નહોતું. ઓફિસની અંદર 20 મિનિટ આપતા હતા, ચેમ્બર બનાવી હતી. જ્યારે આવીએ ત્યારે મેનેજરને સૂચના આપી કે તમારે જે કાંઈ કામ કરવાનું હોય યશનું અમારે ત્યાંથી જાણેલું. એક્ઝિક્યુટ કરવા માટે સ્ટાફ હતો, અમારે તો ડિસિશન જ આપવાનું હતું. તમારે ડિસિશન અમારું પૂછી લેવાનું, આ સિવાય કાંઈ નહીં.
એટલે ખાલી 1.5 વર્ષમાં
પોલિટિક્સ ઇન્વોલ્વ થઈ ગયું. કામ બહુ સારું થયું 1.5 વર્ષમાં. પ્રકાશન ખૂબ થયું, કેસેટોનું ખૂબ કામ થયું, પુસ્તકોનું ખૂબ કામ થયું, પ્રભાવનાનું કામ ઘણું થયું. એટલે પોલિટિક્સ ચાલુ થયું, એટલે ખબર પડી પોલિટિક્સ ચાલુ થયું છે. એટલે વાત કરતાં કરતાં જ રાજીનામું લખીને આપી દીધું કે ભાઈ અમારા માથે નાખ્યું. અમે સત્તા લેવા માટે કોઈ વહીવટ કર્યો નથી, પણ અમારા માથે નાખ્યું હતું એટલે અમે કરતા હતા. પરિસ્થિતિ અંદર આવી હોય તો અમારું આમાં કામ નથી. વાત કરતાં કરતાં 1.5 મિનિટમાં
કોઈ ચર્ચા કે કોઈ પોસ્ટમોર્ટમ કઈ જ નહીં,
કઈ
નહીં.
કારણ કે ખુદ પ્રમુખ જ પોલિટિક્સમાં ઇન્વોલ્વ હતા એટલે એમને કીધું આ તમે કર્યું છે, તમે ના પાડો છો, પણ આ તમારો કાગળ બોલે છે, અમારું કામ નથી, તમે સંભાળો, તમે પ્રમુખ છો, તમે બધું સંભાળો, બસ આટલી જ વાર લાગે. એ તો પ્રશંસા કરતા હતા જયારે રાજીનામું હતું ત્યારે અમારા કામની પ્રશંસા કરતા હતા. તમે મોઢેથી પ્રશંસા કરો છો, પાછળથી શું લખ્યું જુઓ, આ નકલ રહી ટ્રસ્ટના ડુપ્લિકેટ પેપર ઉપર. તમે બસ એટલી જ વાર લાગે. એ જે વખતે પ્રશંસા કરતા હતા તે વખતે જ રાજીનામું આવ્યું.
કરવા જઈએ છે ત્યારે ઇમ્પોસિબલ તો નહીં કહું, પણ ઇમ્પ્રોબેબલ લાગે કે બહુ ડિફિકલ્ટ લાગે.
એમાં શું છે કે પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાનમાં પણ સમજવાની તો શક્તિ છે, એટલે એ તો સહેજે સમજાય, કોને ન સમજાય, બહુ ઊંડા લાકડા નાખ્યા હોય એને સમજાય એવું છે. પણ જ્ઞાની તો ત્યાં સુધી જે છે કે સમજવા માત્ર છે, કોઈ કામ થતું નથી. એટલું જ નહીં, સમજીને ઉલ્લાસ આવે તો પણ એ કામ નથી થતું. સમજવું તો જરૂરી છે, ઉલ્લાસપૂર્વક સમજાય તો એ વધારે સારું છે. પણ જ્યાં સુધી પ્રયોગમાં મૂકીને એને પરિણમવાની પ્રક્રિયા સુધીનો પ્રયત્ન પુરુષાર્થ થાય તો એ ઉલ્લાસ કર્યો પણ નકામ વધારશે. અમે જોયું છે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો બહુ સારા આવે, એ તો પોતાનો સ્વાધ્યાય કરતા એટલે ઘણી વાર તો આત્મરસમાં વિભોર થઈને વ્યાખ્યાન કરતા હોય. એમનું પરિગમન આત્મરસથી સરાબોર લાગે, અને સામાન્ય માણસને પણ અસર એવી થાય કે હા બહુ સરસ આવ્યું, બહુ સરસ આવ્યું, બધું. પણ એથી કોઈ કામ થઈ જતું નથી, એ ત્યાં પણ અટકવા જેવું નથી. પોતે અંદરમાં પોતાને યોગ્ય વાતને લાગુ કરે, પરિણમવાનો પ્રયાસ કરે તો જ એની સફળતા છે. એટલે આમાં તો શું છે, પહેલું સ્ટેજ છે એ સમજવાનું છે. સમજીને એનું કંઈ કન્સિડરેશન એટલે મૂલ્યાંકન આવવું જોઈએ. મૂલ્યાંકન આવ્યા પછી એનું ડિસિશન લેવાવું જોઈએ, નિર્ણય લેવાવો જોઈએ મક્કમતાથી, અને પછી એનો સ્ટેજ ઓફ એક્ઝિક્યુશન શરૂ થાય છે. એક્ઝિક્યુટિવ સ્ટેજમાં તો આવવું જ જોઈએ. બસ આટલું કામ છે. આ ઉપકામમાં લઈ તો સમજીને અમલીકરણ કરવાનું છે. બે જ વાત લઈએ તો લાંબો વિસ્તાર ન કરીએ, તમે સમજાય એનું અમલીકરણ કરો, અને અમલીકરણ કરવાના પ્રયત્નમાં આવો. અમલીકરણ ન થતું હોય તો અમલીકરણ કરવાનો પ્રયત્ન ચાલુ રાખો, સતતપણે ચાલુ રાખો. બસ આટલું જ કરવાનું છે. સાધના અથવા આરાધનાનો ઉપદેશમાં બહુ વિસ્તાર નથી, કેમ કે એ સાધના પોતે જ નિર્વિકલ્પ સ્વરૂપે છે. વિકલ્પોના વિસ્તાર હોય, નિર્વિકલ્પતાનો શું વિસ્તાર હોય, એ તો વિસ્તારને સંક્ષેપીને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થઈને પતી ગયું કામ, એટલે નિર્વિકલ્પ થઈ ગયું. આરાધનાનો વિષયનો વિસ્તાર નથી, અંતરલીનતા જ છે સિદ્ધિ. કામ તો ક્રમ થી થવાનું છે, કામ છે ક્રમ થી થાય છે. લોટ ની અંદર પાણી નાખો એટલે પાણી વાળો લોટ થાય, એને લોંડો ઉપાડીને રોટલી ન વણાય. એને પાણી નાખ્યા પછી એ કણિક ટૂંપવી પડે, જે લોંડો થાય એને ટૂંપી હરખી નો પછી રોટલી સરખી વણાય. એ તો રોટલી વણાય જ નહીં, એ સીધી પાટલી હોય કે વેલા નારે ચોટી જાય લોંડો, રોટલી જ ન વણાય. કોઈ અંદરથી કોઈ કામ કરવા માંગે તો થાય નહીં. એ તો વ્યવસ્થિત લોટે તે રોટલીને યોગ્ય ઝીણો જોઈએ, વધારે ઝીણો ન ચાલે, વધારે જાડો ન ચાલે. એમ એક એક સ્ટેજ એનું ફિક્સ છે, એવું જ આમાં છે. મોક્ષની ભૂમિકામાં અને મોક્ષ માર્ગની ભૂમિકામાં બધું વ્યવસ્થિત જ છે અને નિયત છે, નિશ્ચિત થયેલું છે, ક્રમ પણ નિશ્ચિત થયેલો છે. સાધનાનું સ્વરૂપ પણ નિયત જ છે, ત્રણેય કાળ એક સરખું જ છે, કોઈ આગુ પાછું નથી. એટલે પછી આગળ કોઈ કરવા જાય તો મહેનત ખોટી થાય. નાની માર્ગ નો ક્રમ બતાવ્યો છે, ક્રમ ચાલો એટલે સહજ માત્રમાં કામ થાય. એ પછી એટલું સરસ છે કે સહજ માત્રમાં કામ થાય, સહેજે સહેજે ઓટોમેટિક ઓટોમાઇઝેશન જાણે અંદર કોઈ ગોઠવાઈ ગયું હોય એવી રીતે કામ થાય. એ બધી વાતો અનુભવ સિદ્ધ છે. પોતે પણ અડાઅવળા પ્રયત્ન કર્યા પછી જે પ્રયત્નથી સફળ થયા, એટલે બે વાત કરી કે આ પ્રયત્ન આ રીતે સફળ થાય છે અને બીજી રીતે કરવાથી સફળ થતો નથી, એમ આમ બે પ્રકારનો અમારો અનુભવ સ્પષ્ટ છે.
અભી અંદર સે એસા ભાસતા નહીં અભી
નહીં લગેગા તો પુરસાદ ભી નહીં ઉઠેગા.
ઉતને માપ મેં ભયાનકતા નહીં દુખતી અભી.
જીવ કા સ્વભાવ હૈ, ભય લગતા હૈ તો હટતા હૈ, દુઃખ નહીં ચાહતા હૈ જીવ, દુઃખ દિખતા હૈ તો હટે ગયા. કારણ સમજમાં આતા હે ક્યા?
અભી એસા લગતા હે કે ફીલિંગ અભી સંયોગોં મેં શરીરોં મેં અટકી હોઈ હૈ. અભી અભી શરીર કે પ્રતિ કોઈ એસી ઘટના બનતી હૈ તો ઉસકા ભાવ ભાષણ અંદર મેં એસા લગતા હે કે બહોત જલ્દી આ જાયેગા,
બહોત જલ્દી
લગેગા અંદર સે. લેકિન જો આપને પરિમાણ કા સ્વરૂપ બતાયા તો વૈસા ભી અંદર સે નહીં લગતા અભી, ઉતને માપ મેં નહીં દેખતા હૈ કે ભયાનક શરીર પર વૈસા.
उसका कारण मोह का ही बलवत्तरता है। मोह बलवान होने से वो पासित नहीं होता है। मोह भाव एक ऐसा भाव है कि जो जीव को गुमराह करता है और सही बात को देखने नहीं देता, ये मोह का कारण है। इसलिए उस तो परिभ्रमण या खाई दिखने में नहीं आती परिभ्रमण के, यही कारण है। मुँह को पतला के बिना काम नहीं होगा, कोई आगे नहीं चलेगी बात। कोई आपको बोल दे आपका तो बहुत मोह है, बहुत मोही है आप, तो क्या आप मंजूर करते हैं इस बात को, करेंगे क्या?
ऐसे अभी लगता है अभी नहीं छूटा ही मोह, अभी मोह छूटा नहीं है, अभी लगता है अभी है, अभी तो
क्या
अभी तो है मोह, अभी अभी छूटा नहीं है।
मोह छूटा नहीं है, वो तो है, छूटा नहीं है वो बस बराबर है, लेकिन ज्यादा है मोह, इस बात का स्वीकार आता है क्या?
अभी वैसे ही कोई उदय प्रसंग नहीं है ना तो अभी नहीं लगता है, लेकिन कोई उदय प्रसंग ऐसा बन जाए ना तो अभी लगता है, कभी पड़ा जाए उदय में आ सकता है तेजी से।
ये जो परिभ्रमण में दिखता है वो सिद्ध करता है, इस बात का सबूत है कि मोह प्रबल है, ये इस बात का सबूत है। इस विषय की इतनी चर्चा परिचर्चा चलती है, फिर भी हमारा मोह गलता नहीं है, तो फिर दूसरों की क्या हालत होगी, या इसके पहले हमारी क्या हालत होगी?
ત્રણ ચાર દિવસ પહેલા મેં વાત કરેલી ને કે હું જ્યાં શીખવા જાઉં છું એને મને કીધેલું વેબસાઇટ બાબતમાં મને દેખાડી દેવાનું, પછી મેં દિવસ પછી મેં ત્રણેક દિવસ થયા મેં કંઈ એની સાથે વાત નથી કરી, પછી કંઈ મને એમની સામે કરીને કંઈ વાત નથી કરી આપણે, ચાલી એને સામેથી વાત છેડી કે કેવી રીતે થાય છે બધું, પછી થોડી ઘણી ડિસ્કશન કર્યું એની સાથે, પછી એણે કીધું કે જેમને બનાવી છે એટલે મને એમ કે પૂછીને કહીશ તમને, એટલે એમ કેવી રીતે હોય છે ચાર્જીસ ને બધું મને તમે કીધું, પછી પછી એને જ્યારે મને એમ કીધું ને કે જેમને બનાવી છે ત્યારે મને એ વખતે પરિણામમાં રસ આવી ગયો હતો, એ વખતે પૈસાની ગણતરી ને કેલ્ક્યુલેશન બધામાં ચાલવાનું બધું, એ વખતે પછી કોઈ આકુલતા નહોતી લાગી, એક વખત તો પરિણામમાં રસ આવી ગયો હતો એની અંદર, પછી જયારે ખ્યાલ આવ્યો કે અંદર રસ આવે છે આપણને, ત્યારે એક પ્રયાસ એવી રીતે કરેલો કે આકુલતામાં છે ને કેમ નથી લાગતી આપણને, તો પછી એટલો ફરક દેખાતો હતો કે ઓલો જે રસ જે આગળ વધતા હતા પરિણામ એ મોળા પૈડા હોય એ વખતે ઉલાઈ ગયું, તો જોવાનો એ પ્રકારે પ્રયાસ કરતા હતા ત્યારે, આવી રીતે પછી અંદરમાં પૈસા આદિના પરિણામમાં સુખ બુદ્ધિ અને અધર બુદ્ધિ અભિપ્રાય દેખાય છે,
આમ તો સ્વરૂપ સુખ જોયા વિના એ અભિપ્રાય મટે નહી, પણ મોડો પાડી શકાય. તો પાયાનું કામ કરવા માટે તો ફરી ફરીને બાર ભાવના અંતિયો શરણ આદિ વિષ દોહરા એ વધારે ચિંતનમાં રહીએ તો આ બધો ફેર પડે, મોડું પડે. મોડું પાડવાની જરૂર છે.
રસી પાછો હું વધારે ડાયો થઈને એમ કેતો કીધું મેં હિન્દી ગુજરાતીમાં કંઈ કરવું હોય તો એમ કદાચ આપણે કરી આપીશું. હિન્દી ગુજરાતીમાં કંઈ કરવું હોય તમારે કોઈને તો એ આપણને આવડે છે એમ કરીને આપણે વધારે ડાયા થઈને અંદરમાં જતા હતા એવું લાગ્યું અંદર. હમણાં સાંજે હમણાં સત્સંગમાં આવતા પહેલાં હોય છે, સત્સંગમાં જમવા બેઠા હતા સાંજે ત્યારે બપોરે આમ તો પૂજાએ મને વાત કરી હતી કે સ્કૂલમાં કોઈ છોકરો એને હેરાન કરતો હશે, એટલે એ તો તમે મને નામ ઉપર ચીઠી લખી આપો એમ કે મારી પ્લેસ બદલી નાખે બેસવાની
જગ્યા.
એટલે પછી મેં એને એ વખતે તો કંઈ જવાબ નહોતો આપ્યો, બધું ઠીક છે હું લખી આપીશ. પછી પછી હું લખી આપીશ એમ કીધું હતું. પછી સાંજના એ પાછી કહેતી હતી કે મને ચીઠી લખી આપે ગમે એમ કરીને. એટલે પછી મેં એટલું એક દિવસ તું રાજ્ય પછી હું તને લખી આપીશ, તું જો તને શું થાય છે એમ કરીને. પછી માનતી નહોતી એટલે એ રડવાનું મને શરૂ કર્યું. હવે જે વખતે હું જોતો હતો તે વખતે મારી લાગણીના પરિણામ અંદરમાં ટચ થતા હોય ને એવું લાગતું હતું રડવાના કારણે. એટલે મારા મમતોના પરિણામ એમાં વધારે જોર કરતા હતા એવું લાગ્યું. જોકે આપણી ફિલિંગને કાંઈ અસર પહોંચતી હોય ને એવું સ્પષ્ટ પણ માલુમ પડતું હતું. ત્યારે એમ લાગતું હતું કે આ જ મોહ છે અને આ લાગણીના પરિણામમાં આપણે દુઃખી થઈએ છીએ. આની અંદર અમે કોઈ સુખ નથી આની અંદર દેખાતું છે એમાં.
દરેક ઉદયમાં જે પરિણામ થાય છે નાના મોટા ઉદયમાં એ મૂળનું બળવાન પણ તો સૂચવે છે. એના માટે આ જરૂરી છે.
ત્યારે મેં પૂછ્યું ખાવ પડ્યો હતો થોડો એટલે ગઈકાલે કઈ છે સવારે મંડે નીચે આવ્યા ને ત્યારે ટી શર્ટ પહેર્યું હતું એટલે મેં કીધું કેમ આખી બાઈ ન પહેર્યું પછી મેં આ ભૂલ કરી તો કાલે પછી મેં પરિણામ પણ નહોતું કીધું મારું ત્યાં મને લાગણીના પરિણામ એમને શરદી થઈ જાય ને એટલે એ રીતના મારા અંદર ભાવ હતા એટલે મને કેમ આખી બાઈ નું નહોતું
પૂછાઈ
ગયા મારે એને કેવું હતું હું તને દાળ ગરમ કરી દઉં કઈ નતી શકતી એટલે અંદર અંદર મૂંઝારો
થતો
કે તો કરી દેવી એટલું વિચાર્યું હતું પણ એ નતો કહેતો એટલે મને અંદર અંદર ગભરાણ હતું
પછી હરમિન સાંજે પછી વોકિંગ પછી ત્યારે રડવા જ મળ્યા મને નવરાત્રી મતલબ જોવાતું એમ કઈ બોલ્યા ખરા
પૂછું કે તારે કઈ પીવું છે પણ પૂછું નઈ એમ કે ના મારે તો મારો મોં તોડવાનું છે કે છે તો હું કરી દીધું એટલે અંદર અંદર આમ મૂંઝારો થાય પૂછું નઈ એટલે
આપણે આપણા કામે નથી લાગેલા એટલે પછી આ બધા ઉદય ની અંદર તકલીફો ઉભી કરે છે કામ એટલું બધું બાકી છે કે ફુરસદ જ મળે નહીં અને સહેજે બધા બધા ઉદયની ઉપેક્ષા રહ્યા કરે એમ થવું જોઈએ આપણા કામ માટે ઉપેક્ષા રહીએ બધી કોઈ ચિંધ તો જાણે પરાણે પરાણે કરવું પડે બોજો લાગે એવું થવું જોઈએ પ્રવેશ કાળમાં ભૂલ હોય તો એ જરા સુધારી લો પ્રવેશ કયા નિમિત્તે થયો કયા હેતુ એ થયો એ જરૂર ચેક કરી લો
ઘરના બધા આવતા હતા એટલે એ રીતે જ હું તો આવીશ બીજું અત્યારે એમ છે મારા મનમાં કે મારે આત્મકલ્યાણ કરવું છે
ઠીક છે એ સમજવા મળ્યું પણ હવે આત્મા માંથી જરાક અંદર આવવું જોઈએ કે આ સિવાય હવે કરવું નથી બીજું કઈ વખત ચાલ્યો જાય છે મારો સમય ચાલ્યો જાય છે એનો ખેદ થવો જોઈએ જીવન ચાલ્યું જાય છે અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે આમ નામ આવી નવી મમત્વ વાળા પરિણામની સ્થિતિમાં આયુષ પૂરું થાય તો બહુ દુર્ગતિ થાય એનો ભય સતત રહીએ ખેદ રહીએ એ બધું જરૂરી છે આપણે શું પારકા જોવાનો પ્રયત્ન તો કરો મારા નથી પારકા પારકા જોવાનો પ્રયત્ન કરો આ બહુ દુઃખદાયી પરિસ્થિતિ છે સત્સંગનો લાભ બધો થયેલો છે.
બપોરે ચર્ચા જે રીતે બીજા બીજા બધા લેવાના જે ભાવ આવી જાય છે તો એ કઈ અપરાધ જેવું નથી લાગતું, એમ જે ભૂલ થાય છે એવું નથી લાગતું, એના ઉપર જે વજન નથી રહેતું કે ભૂલ થઈ જાય છે એમ, અને એકદમ લાઇટલી જે એકદમ હલકું લેવામાં આવી જાય છે, હલકેથી લેવામાં આવે છે એમ, જે દોષ જ ન હોય ને જાણે, અને એને લીધે એમ રસ જે બીજી વસ્તુ લેવાનો જે રસ આવે છે એ રસ જે રોટલી કે બનાવવાનું હોય છે તેમાં જે પ્રમાદને લીધે જે અણગમો છે એને બદલે એમ કે આઠોડતા જેવું લાગે છે ને બીજો લેવાના ભાવ આવી જાય છે એમ. રસ છે એ દોષ જોવા જ નથી દેતું, રસ જે છે બીજી વસ્તુનો એ બીજે પ્રકારે જે દોષ થઈ જાય છે એ દોષને જરાય હળવાશથી એકદમ લેવાઈ જાય છે.
પુનરાવર્તન થયા કરવાના પેલા તો આપણે શું કરવા, આ બધું છાસ રોટીનો બીજો ત્રીજો પ્રયોગ કરીએ છીએ
બરોબર
એ સમજી લ્યો, કોઈ કીધું કોઈ કર્યું માટે આપણે કરવા લાગ્યા એમાં તો આવું બધું થવાનું, કેમ કે આપણે એની પાછળ કોઈ એવી સમજણ નથી, પૂરેપૂરી વાત પહેલા સમજી લેવી, એની ગંભીરતા સમજી લેવી, પછી આપણે કામની શરૂઆત કરવી યથાર્થ પ્રકારે,
બરોબર
તો કામ બરાબર થાય, એમને ધરથી ચાલીએ તો પછી એવું ઠેકાણા વગરનું કામ થાય.
એટલે પછી નક્કી કર્યું, પણ હજી એમ થાય છે કે જે ભૂલો થાય છે એટલે અંદર થી નક્કી નથી થયું એવું લાગે છે, કરી તો આ જ લેવું છે એમ થાય છે, આપોમાં કરી તો લેવું છે, અંદરથી આવ્યું એવું નથી લાગતું, જે ભૂલો પરંપરા જે મોહ માટેની જે થાય છે ને નાની નાની બાબતમાં એમ એવું લાગે છે મને.
બરાબર છે, એટલે શું છે કે આપણને કોઈ વાત વિચારતા બરાબર લાગી હોય સારી લાગી હોય એટલે એક પ્રકારનો શુભરાગ ઉત્પન્ન થાય, અને રાગ સાથેનો જે વિચાર છે એમાં એમ લાગે કે આ કરવા જેવું છે આ કરવા જેવું છે, પણ અંતરમાંથી ન આવે ત્યાં સુધી આ જે વાત વાતમાં થઈ જાય છે, થોડા થોડા પ્રસંગમાં પણ થઈ જાય છે ભૂલો, એનું કારણ એ છે ઉપર ઉપરથી હોય છે, અંદરથી આવે તો બહુ ફેર પડે, ઘણો ફેર પડે, અને અંદરથી આવે તો પ્રોગ્રેસ વિકાસ પણ ઝડપી થાય છે, બહુ લાંબો વખત નથી ચાલતો. આ તો શું થયા કરે કે આમને આમ ચાલ્યા જ કરે, આવું ને આમ ઉચ્ચાયેલા કરે, એવું કોઈ વિચારમાં વિચાર બળ હોય નહીં, એટલા માટે
એટલો
મહેનત કરું તો થઈ જાય. પણ એનું જેટલું જોઈએ એટલું મૂલ્યાંકન આવી અને એની સિન્સિયરિટી આવવી જોઈએ. યથાર્થતાના પ્રમાણમાં પુરુષાર્થની કે પ્રયાસની ઉત્પત્તિ છે. સહજપણે કોઈને પણ એમ જ બને, વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એ તકલીફ છે, બધાને એ જ તકલીફ છે. બૌદ્ધિક સ્તરે બધાને સમજાય છે, પણ ફિલિંગ સ્તરે આવવું જોઈએ તો બૌદ્ધિક સ્તરનું સમજણ યથાર્થતા પામે. જો સમજણને અસર ન આવે તો સમજણ તો નિરર્થક ગઈ ને. એટલે સમજણને નહીં, સમજણ બે સરખું થયું. જેને સમજણ નથી એને પણ અસર નથી, અને જેને સમજાણો એને પણ અસર નથી. તો નહીં અસર હોવામાં તો બંને સરખા થઈ ગયા. આપણા મરણની વાત એક બાજુ મૂકો, ઘરમાંથી એક જણને કોઈની વાત આવી હોય તો કેટલી અસર આવે. મરણની મરણનું કારણ જેવું કંઈક બને તો કેટલી અસર આવે. કેમ આવ્યા વગર રહે જ નહીં, કેમ કે મરણને આપણને ખબર છે કે મરણ એટલે શું ચીજ છે, એનું કારણ એટલે શું ચીજ છે. એટલે એ અસર ન લાવવી હોય તો આવે, તમારે ન લાવવી હોય ને તો આવી જાય. એટલું બધું વૈજ્ઞાનિક છે એની સામે. આ તો બહુ મોટી વાત છે, એના કરતાં આ તો બહુ મોટી વાત છે. એના પ્રમાણમાં એની અસર આવ્યા વગર રહે જ નહીં, પણ યથાર્થ સમજણ જોઈએ. યથાર્થતાની કિંમત છે. આમ તો સત્સંગ તો મળે જ છે, નહીં તો બીજાને તો થોડી એ પણ તકલીફ હોય. કારણ કે સત્સંગ તો અવેલેબલ છે. પ્રાપ્ત સત્સંગમાં પોતાને યોગ્ય જે જે વાત આવે એને ગ્રહણ કરવી, ગંભીરતાથી ગ્રહણ કરવી, એ સત્સંગ દરમિયાન એટલું કાર્ય થવું જોઈએ. અને એનું ખાસ લક્ષ્ય રહેવું જોઈએ. મારે કામની વાત કઈ આવી, મને લાગુ પડતી એવી કઈ વાત આવી, અને બાકી જ્યાં જ્યાં આપણને ઉદયની અંદર આપણો મોહ કામ કરે છે એ મોહની સામે એનો ખેદ સારા એવા પ્રમાણમાં આવવો જોઈએ. મોહ નબળો પડે, પાતળો પડે.
મોહ પાતળો પડે ક્યારે થઈ શકાય?
વેદનામે ત્યારે એનો પહેલું એકડો, પહેલું પગથિયું એકડો મૂક્યો ત્યાંથી શરૂઆત કરી. વેદના એવી આવે કે લક્ષ બંધાઈ જાય, એટલે બરાબર શિલાન્યાસ થયો. મુમુક્ષુતાની ભૂમિકાનું શિલાન્યાસ થયો. હવે પછી પાયાનું ચણતર છે, પછી જે આગળ વધવું છે એ બધું પાયાનું ચણતર છે. અને એનો ભય જેમ એક્સિડન્ટ નો ભય લાગે, મરણ નો ભય લાગે, એમ એનો ભય રહેવો જોઈએ કે હજી મારો મોહ બળવાન છે, હજી મારો મોહ બળવાન છે, હજી વેદનામાં આવતી વેદના આવતી નથી સહજપણે, એ મારો મોહ હજી બળવાન છે, એનો ભય રહ્યા કરે.
તમે લોન લીધી હતી ને ઘણા ટાઈમ પહેલા, એમાં તમારે 10 રૂપિયા રહી ગયા હતા લેવાના, 10 રૂપિયા વધઘટ નીકળતી હતી, 10 રૂપિયા એનું 145 રૂપિયા વ્યાજ થયું. મેં કીધું પેલા મને 10 રૂપિયાનું 145 વ્યાજ કોઈ ભાડ્યું છે તો પણ કે એમને કઈ નહીં. તો મેં પછી ત્યારે મને છે ને એના પ્રત્યે એમ થયો કે આ કેવું આ અવ્યાજબી કામ કરે અન્યાય. મેં તો એને તો મને જણાવું છું 10 રૂપિયા રોકડા ભરી દે, પણ આટલું બધું લાંબુ કર્યું તો મેં તો મારી થોડી ભૂલ છે ભાઈ. એટલે એ ત્યારે હું જોતો હતો સાહેબ કે મારે જયારે સત્ય નો આગ્રહ રહેતો હતો, આપણે જે ઓલા કારણો બતાવે છે ને તો ફરી પણ મને વેદના નથી આવતા, ઘણા બધા દોષ મારામાં છે પ્રભુ, પણ એ એક મને દેખાય ઘણો હતો, એ મારો ખોટો આમ દેખાય એમ કહેવાનું છે એમ પણ. કારણ કે આપણે આચાર્યજીને હું આવી રીતે ખોટું તો મને ઓલા મારી આ સિનિયર છે ને કે મને કે આપણે ગ્રાહક સુરક્ષામાં આપી દો ને કેસ 15 રૂપિયા ભરીને, ગ્રાહક સુરક્ષાવાળાને 15 રૂપિયા ભરીને આપી દો એટલે નોટિસ આપે. મેં તો આમ કે પછી મેં કીધું ભાઈ એવું કાંઈ આપણે પછી મારા પરિણામ બહુ ખેંચાય ને એટલે મને જો આ લપમાં ક્યાં હું પડું છું, જે કાપે આપણે આવા વિચારના રોમણમાં ક્યાં જવું એમ કહી મેં. ત્યારે મારે ટોન થઈ ગયો, મેં કીધું આવું હતું છે કઈ તો મને કે તમે સાહેબ ને મળજો. એટલે આ તો વાત તો આખી ભલે ગમે હોય પણ કહેવાનું એ કે મારી ભૂલ સાહેબ એ સત્યનો આગ્રહ ને આમ કે આમ ન આવવું જોઈએ એમ કરતું નો અભિમાન એ મને દેખાતું હતું. ને પછી આમાં મને ઓલું થતું બેચેલું કે આ પછી ક્યાં ઉલજીન પડવું, મારો કામમાં પછી પછી કે ઊંડ લાવો ને આ પગલ લાવો ઊંડ લાવો એવું થાય ને તો વળી પછી બળો જણ ઊભી થતી હતી. આપણે આચાર્ય બધું જે હોય 150 પચ્યું ને એમ રાખ્યું પછી આમ થયું. એટલે એ બાજુ મને એમ નહીં દેખાણ ધનારથી પણ છે, મારો લોક કામ કરે છે, પછી મારે આમ થવું ન જોવે એવું મારું ધાર્યું નથી થતું એનું મને અભિમાન છે, એ બધું મને સાહેબ પછી પકડાતું છે ત્યારે ન પકડાવું. એટલે પછી મેં પરિણામો પછી મારે એમ થઈ ગયા ધીમા.
જેટલો તીવ્ર થયો
હાજી
એટલું નુકસાન વધારે.
હા એ
બાકી તો આ ભૂમિકામાં કાંઈ નોંધ થાય એવું નથી, જે ભૂમિકામાં ઊભા છું એમાં એના વિકલ્પો થાય પણ તીવ્ર રસે કરીને થાય. એના બદલે શાંતિથી વિચાર કરીને એનો જે રીતે નિવેડો થતો એ રીતે કરી શકાય છે.
સવારે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, એટલે સવારે હું ચારું કંઈક ચર્ચા કરતા હતા પૈસાની બાબતમાં, પૈસાની બાબતમાં કંઈક અમારી વચ્ચે ડિસ્કશન ચાલતું હતું, એટલે એને વાતમાં ને વાતમાં મને એમ કહી દીધું એમ કે તમારી પૈસા ભેગા કરવાની વૃત્તિ છે એમ. તો વૈશ્વિક વખતે મને અંદરમાં આમ જ્યારે અણગમો થતો હોય ને એવું લાગ્યું એ વખતે, ગમ્યું નહીં મને અંદરમાં. એટલે પહેલી ભૂલ મારી એવી થઈ ગઈ, એણે મને કંઈક કીધું તો મને એ મારા દોષનો સ્વીકાર ન આવ્યો અને હું વળી પાછો આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યો એની સામે.
એટલે હું એની સામે પાછો દોષારોપણ કરવા માંડ્યો. મેં કીધું અમારી પરિસ્થિતિ તો ખુલ્લી છે, પરંતુ તમારી પરિસ્થિતિ છેતરામણી છે વધારે અમારી કરતા, તમારે પરિણતિમાં તો બેડું જ છે એ. એટલે એ રીતે સામે મેં દોષારોપણ કર્યું એને. અને બીજો આર્ગ્યુમેન્ટ મેં એ કરી કે તમારે ક્યાં જવું છે કમાવા, તમારે ક્યાં કમાવા જવું છે, ઉપાધિ તો મારે જ કરવાની ને. પછી છેલ્લે બે આટલી આર્ગ્યુમેન્ટ કરી પછી હું અંદરમાં એલર્ટ થયો. મેં કીધું હું શું કરું છું. પછી મેં કીધું હવે ચૂપ થઈ જાય, કઈ બોલવાની જરૂર નથી અંદરમાં. ત્યારે મને રિયલાઇઝ થયું કે હું ખોટી દલીલ કરું છું અત્યારે. એટલે મને કીધું તો મારે અંદર શાંતિથી જોવાની જરૂર હતી એ વખતે, એની બદલે હું આવી રીતે દલીલ આપતો હતો સામે. એટલે પરિણામ ભાઈ એ ચાલી ગયા કે હું મારી નિવૃત્તિ શા માટે બગાડું, બધી ઉપાધિ ઓરીને. એવી રીતે પરિણામ ચાલી ગયા કે એમ ભાઈ શ્રી સવારે આવી રીતે ભૂલ થતી, દોષનો બચાવ બી થયો મારે. જાણે હું કરતા હરતા હું બધું કરી શકું છું, એ પ્રકારના દોષિત થઈ ગયા મારે.
ખેદ પ્રમાણમાં કેવો થયો?
પછી ભાઈ શ્રી ખેદ થયો મને કે આ હું મેં શું કર્યું, આટલી આટલી આવી ભૂલ શા માટે કરી.
જેથી આવો પ્રસંગ ફરીને ઉપસ્થિત થાય આવો ઉદય, તો
એટલે અંદર માં
જાગૃતિ
અંદર માં આવતું હતું કે આવી ભૂલ નથી કરવી. ખેદ થયા પછી એવું થયું કે કોઈ બી આવો પ્રસંગ બને ત્યારે અંદર માં એક વખત એલર્ટ થઈ જવું, પણ આવી ભૂલ ન કરવી, દોષ નો બચાવ ન કરવો.
જે પરિણામ થયા છે એનો ઉદય આવવાનો એમ સમજીને પૂરતા પ્રમાણમાં ખેદ થયો હોય તો જાગૃતિ રહેવાનો સંભવ ખરો, અપૂરતા પ્રમાણમાં થયો હોય તો પછી તેનું તેથી જાય એમ બને.
મને કે મારું નથી માનતું, તમે એમ જે કયો તમારું માને એમ. એટલે મને એને એમ કીધું કે તમે કયો એમ. મેં એને હાથ જોડી કીધું, મેં કીધું મહેરબાની કરીને મને હવે અંકેલો કરવા દો ને. કતરખાના તો ચોખ્ખું આજે આખો દી પેલી થાય છે. મેં કીધું ભાઈ હવે મને આ બધા માંથી મુક્ત કરો ને, મારે કેટલું જીવવાનું હોય ને, મને હું કામ કરજો જે ફોડી દે. તમે મેં કીધું કરતા ન કરે તો એનું જાણે એમ મારાથી કહેવાય દીધું, વિનંતી કરી. બીજું એને એમ કીધું કે કઈક લગ્ન પ્રસંગ જેવું કઈક છે વગરનું, તો મને કીધું ભાઈ તમે મને ના પણ દેજો, હું સાત રોડ દેખાવ એટલે હું નહીં આવું. એટલે મને કઈ આગ્રહ ન કર્યો એમ, મારો ટાઈમ બગડે. પછી એક તો હગાને જમવા કહેવાનું છે ભાઈ ના કઈ વાઈફ એટલે છોકરાને. પાછા દિવસે મેં કીધું રવિવારે લાવતા નહીં નકર મારે અમથે અમથું ઓલું એડિયા પીધે જેવું મોટું થઈ જાય મારું. એટલે મેં કીધું મને એ પાછું મારે તકલીફ થાય ગભરામણ એમ આવીને બોલાણ છે.
મેનેજર થઈને કામ કરવામાં વાંધો નથી, મારા પણ કામ કરવામાં મોહ છે. વ્યવસ્થાપક તરીકે કામ કરવામાં વાંધો નથી. ઉદયમાં તો કામ કરવું જ પડશે, પણ સાવધાની ત્યાં રાખવાની છે કે સગાને કારણે કર્યું કે વ્યવસ્થાપકને કારણે કર્યું. એટલો ઉદય ને ધક્કો મારો તો સ્લીપ નો થાવ, ને ધક્કો નો મારો તો સ્લીપ થાવ,
એવું નથી.
એમ તો ન હોવું જોઈએ. યોગ્યતા નો ફરી જાય. તમે કોઈ ઉદયને ધક્કો મારીને ત્યાગ કરી દો, એ ઉદયને છોડી દો, તો એથી કે તમારી યોગ્યતા નો બદલાઈ જાય. યોગ્યતા તો હંગરાયેલી એમને અમરી, એટલે એ અયોગ્યતાને ઠીક કરવા માટે તો પુરુષાર્થ જરૂરી છે.